હનુમાન ખૂબ જ અનુભવ થવાનું એવી વાત કરી, છતાં રાવણના મગજમાં એ વાત ઉતરવા માટે તૈયાર. ભગવાને ગીતામાં પણ રામા જૈન એક વાત એ વાત સર્વાર્થા વિપરીતાંત બુદ્ધિ બધું એને અવળું જશું છે. સીધું બતાવવામાં આવે તો એ અવળું દેખાય. સા બુદ્ધિ તામસ, એ બુદ્ધિ તામસ રૂપ. હનુમાનજી જેવા ભગવાનના પરમ ભક્ત અને તેઓ છે, સીધી વાત કરી. પણ રાવણનો સ્વભાવ જ એવો તામસી થઈ ગયેલો છે કે એને કારણે એનું ભલું કે સુધારવામાં આવે છે, છતાંય એને સ્વીકારવાની તૈયારી. બુદ્ધિ વિપરીત થઈ ગયેલી છે. બુદ્ધિ વિપરીત સાપાર તામસ, એવી તામસવાળી અવળી બુદ્ધિ થઈ જાય. એને ખૂબ સારું સારી વાત કહેવામાં આવે, એનું હિત થવાનું હોય, એને લાભ થવાનો હોય, એનું ભલું થવાનું હોય, છતાંય વાત સહેજી ગળે ના ઉતરે તો એની વિપરીત અવસ્થાને કારણે, એની બુદ્ધિ વિપરીત થવાને કારણે એ તામસી મૃત્યુ આવ્યો છે. અહીંયા આગળ હનુમાનજીએ ઘણી બધી વાર સમજાયો રાવણને, જડાપી કહી કપી અતિહિત બાંધ, એનું જે પરમ હિત થઈ જાય એવી વાત રાવણને કરી, છતાંય એને સુધી નહીં. ક્યારેક ક્યારેક અહંકાર એવો હોય છે ને, આપણું હિત આપણને સુધવા દેતો નથી. આમ ઉઘાડું દેખાતું હોય છતાંય આપણને આંધળા બનાવી દે, ત્યાં છે જ નહીં માનતો. એવી અવસ્થા રાવણની થઈ અહંકાર નહીં. અને હનુમાનજી વાત હતો નહીં, એમને તો સીતાજીનો સંદેશો ને શોધ ભગવાનને પહોંચાડવાની હતી, એ તો કામ પૂરું થયું છે. છતાંય રાવણની સાથે સંઘર્ષ ન થાય, આખો બધો સંહાર ન થાય, અને એટલા માટે અતિહિતની વાત કે તારો આખો વંશ બચી જશે, તારો આખો રાષ્ટ્ર કુળ બચી જશે, એવી પરમ હિતની વાત હતી કે ભક્તિ એની અંદર માત્ર ભક્તિ નથી. ભક્તિમાં કોઈ સ્વાર્થ નથી. ભક્તિમાં શુદ્ધતા હોય, ભક્તિમાં પવિત્રતા હોય, ભક્તિમાં નિર્દોષતા હોય, ભક્તિની અંદર નિસ્વાર્થ અને નિખાલસતા હોય. એટલે તુલસીદાસજીએ કહ્યું કે હનુમાનજીને ભક્તિપૂર્વક કહ્યું ભગવાનનો શત્રુ છે, આ રાક્ષસ છે, સીતાજીને ઉપાડી લાવ્યો છે, ભગવાનને સાથે વેર કર્યું છે, માટે એને થોડુંક જુદી રીતે વાત કરવું એ નહીં. પણ જે હૃદયની અંદર આવેલી જે વાસ્તવિકતા છે એ વ્યક્ત કરી છે, ભક્તિપૂર્વક વિવેકપૂર્વક અને સ્વાર્થ વગર વિરત. કે રાવણ પાસેથી મને આટલું મળી જશે, કઈ લોભ છે કે લાલચ છે, હું વિરત બિલકુલ નિસ્વાર્થ ભાવથી, ત્યાગ અને વિરક્ત ભાવથી, અને નય એટલે વિનયપૂર્વક નમ્રતાપૂર્વક, અને આ બધાથી ચાળી નાખેલી હોય. જેમ ચાણેથી ચાળી નાખવામાં આવે, પછી એથી ઝીણા ચાણેથી, મેદાના ચાણેથી ચાળી નાખવામાં આવે, પછી કશું રહે અંદર, એમ નય તાની, તાની એટલે ચાળી. આફ્રિકાની ભાષામાં એને સાની કહેવામાં આવે. આમ એ મેં સાની વિનયપૂર્વક વિવેકપૂર્વક એને ચાળીને છાણીને હનુમાનજીએ વાત કરી છે રાવણને કે આટલી આટલી તારા હિતની વાત છે, હું કોઈ પણ સ્વાર્થ વગર ભક્તિપૂર્વક હૃદયપૂર્વક તને કહી રહ્યો છું, આ તારા અતિ પરમ હિતની વાત છે. પણ જે અહંકાર છે, અહંકાર કોઈ નહીં શાંતિથી બેસવા દેતો નથી. અહંકાર જે ઉત્પાદ કરે કે શું સમજે મારી, મને શું સમજે કે અહંકાર કરે, હું એના રીતે કહું છું એ કે મારા જેવો આમ અનેક બાબતો દરેક માણસના મનની અંદર અહંકારની તેને શાંતિ ન બેસવાનું ભૂખે ના રાવણનો અહંકાર એના હૃદયની અંદર ભભૂકી ઉઠ્યો. હનુમાનજી પ્રસાદ શાંતિથી વાત કરી, ભક્ત તરીકે વિવેકથી વાત કરી, વિનયપૂર્વક વાત કરી છે, છતાંય અહંકાર એવો તડપ ભભૂક્યો છે. એટલે એકદમ અટ્ટહાસ્ય કરીને અહંકારી માણસે પોતાનું વક્તવ્ય મહા અભિમાની ભયંકર અભિમાની. જો આપણા શાસ્ત્રોમાં અહંકાર વ્યક્ત કર્યો છે, રાવણ, કંભ, દુર્યોધન, સહસ્રાર્જુન આ બધા શાસ્ત્ર દ્વારા અહંકાર અભિવ્યક્ત થયા છે અને એ અહંકારની કઈ દુર્દશા કરે થાય છે, ભગવાન પણ એમ દુર્દશા કેવી કરે છે એ પણ આપણે સમજીએ. શાસ્ત્રની અંદર આ અહંકારના પ્રતીકો હંમેશા પરાભવ પામે છે, દુઃખી થયા છે, એનો નાશ થયો છે. એટલે શાસ્ત્રને સમજતા આપણે વિચારવાનું કે જો ભગવાન જ અહંકારનો સંહાર કરતા હોય તો આપણાથી અહંકાર કેવી રીતે થાય. ભગવાનનો દૂત, ભગવાનનો ભક્ત હનુમાનજી આવીને કહેતા હોય કે તું આમ ના કરીશ, આ પ્રમાણ કર, તારું પરમ હિત છે, પણ પેલો અહંકાર અંદરથી એકદમ પુત્તો ને બહાર નીકળી પડ્યો. બોલા મા અભિમાની, વાહ, તો બહુ મોટો જ્ઞાની, બહુ મોટો ગુરુ જ્ઞાની મને મારા જીવન જ્ઞાની મહાગુરુ મને મળી ગયા. ગુરુ કે ત્યાં સુધી સારું, બ્રાહ્મણ કે ત્યાં સુધી સારું, પણ મહાબ્રાહ્મણ કે ને એટલે મૂરખ કહેવાય. મહાબ્રાહ્મણ કે એટલે મૂરખ. વિદ્વાન બ્રાહ્મણ ચાલે, પંડિત બ્રાહ્મણ ચાલે, પવિત્ર બ્રાહ્મણ કે ચાલે, પણ મહાબ્રાહ્મણ કે એટલે સમજી જવાનું મૂરખ. એમ અહીંયા આગળ કહ્યું બડ ગુરુ, બહુ મોટો ગુરુ, બડે ગુરુ. કાશીમાં તમાકુનું પાન મોડામાં ચાલે કેવો ગયો એટલે બહુ મોટો ગયો અહંકાર, એનું અપમાન. એટલે અહીંયા આગળ રાવણ પણ બોલે એમ તો તું મને મહાગુરુ, બહુ મોટો ગુરુ મળી ગયો. આમ કરીને અહંકાર પૂર્વક રાવણે હનુમાનજીનું અપમાન કર્યું, મને બહુ મોટો ગુરુ મળ્યો તું મારા જીવનમાં. ચાર વર્ષ નો બ્રાહ્મણ તો છે, ઉપાસક છે, એટલે વિદ્યાનું અભિમાન પાછું બાર સરકાર હવે બળનો અહંકાર પણ એટલો બધો, સત્તાનો અભિમાન છે, બળનો અહંકાર. એટલે બસ શું મોત તારા તારે માથા ઉપર ભમી રહ્યું છે કે મૃત્યુ નિકટ આય પરંતુ હે ખર. હનુમાનજીને રાવણ કહે છે ખર, જે દુષ્ટ હોય એને બધા દુષ્ટ દેખાય, જે ચોર હોય એને બધા ચોર દેખાય. એની વાર આપણી પર પત્રો આવે છે એની અંદર કહ્યું તમે આમ કરો, એની દ્રષ્ટિ એને ચશ્મા જેવા પડે એને એને એવા દેખાય. એટલે રાવણે પણ કહ્યું કે મૃત્યુ નિકટ આવી ખર, શું તારા વાંચે મોત ભમી રહ્યું છે કે મારી જાણ મારી ગાડી આ રીતે વર્તન કરું છું, આ બોલું છું, કોઈ માફ નથી ના તો મર્યાદા નથી. એટલે હનુમાનજી કહે છે હનુમાનજી તમે તું અહંકાર કરો છો, અહંકારીને સામો માણો વિવેકને ભક્તિપૂર્વક કહે તો એ અહંકારી દેખાય, ચશ્મા જેવા રંગને કહે હોય અહંકારના ચશ્મા ઉતારે તો હનુમાનજીનો હનુમાનજી વાસ્તવિક દેખાય કે ના હનુમાનજી અહંકારી, હું મારી દ્રષ્ટિ અહંકારી છે એટલે હનુમાનજીને અહંકાર દેખાય. અરે અધમ, અધમ કોણ છે? રાવણ અધમ કૃત્ય કરીને આવ્યો છે, પણ એટલે પોતાની જાત અધમ હોય એટલે બીજાને અધમ કહેવાનો વાંધો. જેમ આપણે માણસ છીએ, હાથ પગને સરસ આંખો ને નાક કાન વાળા છે, એટલે આપણે ભગવાનને પણ આંખ કાને નાક ને હાથ પગ વાળા કહી દઈએ છીએ. વાંધો નહીં, પણ આપણે ભગવાનને કેવા કહી દઈએ છીએ? આ પગ નાક કાન કે તમે તમારું કર કમળ ને મુખ કમળ ને ચરણ કમળ ને નયન કમળ બધું થઈ એમ આપણી દ્રષ્ટિ આપણા પ્રમાણે આપણે જેવા છીએ તેવા ભગવાન ને આપણે કહ્યા. એમ રાવણ અધમ છે એટલે એને હનુમાનજી ભક્ત હોવા છતાં અધમ કહી દીધા.
એમ્બેસેડર ને પાછો મોકલી દેવો પડે ના દેશમાં.
દેશ દેશ વચ્ચે વેર થઈ જાય ને એટલું એટલું થતું હોય. પણ એને કે આપણા દુશ્મન દુશ્મન મારી ના પડે ના મારે. એટલે અહીંયા આગળ એ રાજનીતિ આજે પણ ચાલી આવે છે. એટલે રાવણ ના સમય ની અંદર પણ સિંહ નીતિ વિરોધ ને માર પ્રભુ વિભીષણ કહે છે કે નીતિ એવી છે કે એના વિરોધમાં જઈને દૂધ ને ક્યારે પણ સજા થાય નહીં, મારી નખાય નહીં. અને આપની ઈચ્છા હોય કે આ દુશ્મન નો માણસ છે અને તમારે ન રહી શકાતું હોય તો બીજી કોઈ સજા કરો, પણ મૃત્યુ દેહાંત દંડ તો નહીં, બીજી કોઈ સજા કરવાની છૂટી તો. એટલે બધાએ વિભીષણ ની સાથે સહમત થઈ ગયા. રાવણ એટલો પડી ગયો બહુમત વિભીષણ ના પ્રત્યે આવી ગયો. એટલે રાવણ ગાઢો પડ્યો શાંત થયો અને સહી કહા મંત્ર વધારે કર્યો. નહીં ભાઈ નો મંત્ર રાજાનો ભય એટલે બધા નો ભય નહીં. ભાઈ ભાઈ જે વાત છે જે સલાહ છે એ વ્યાજબી છે, કશું ખોટું નથી. એ પ્રમાણે થવું જોઈએ એમ બધાએ સહમત થઈ
ગયા.
એટલે અહંકાર કર્યું, અંધું હાસ્ય કરી અને રાવણ બોલ્યો. હવે એમ કરો આખો ના મારી ગયો તો કઈક એક આવ્યું આ રાખવા કે પૂછડું કઈક કાપી ના છ લોહી તો ત્યાં આગળ જાય અને ફરિયાદ કરે. ફરિયાદ કરવા માટે તો સુવર્ણખાને મોકલી હતી નાટકાનું વગરની, બરાબર આખી નથી મારી નાખી. જ્યાં જઈને ફરિયાદ કરવા પૂછે આ કોને કાપ્યું કેવું છે. એટલે સંદેશો મોકલવા માટે જેમ સુવર્ણખાના નાટકામ કાપી નાખ્યા એવી રીતે આ વાનરને ક્યાં તો એના નાટકામ કાપી નાખો ક્યાં તેનો હાથો કાપી નાખો ક્યાં પૂછવું ભાઈ અંગ ભંગ કરી એને કઈ કઈ એને અપંગ કરીને મોકલો. વિદ્વાન છે ચાર પણ વ્યવહાર ભૂલે અને એક નાની વાત લઈને આવે બિલકુલ ખુલ્લો કે વાંદરાને એના પૂછડા ઉપર બહુ મમતો કોઈને અડવાય નથી. અને જો પૂછડું તમે અપાશો પૂછડાને કોઈ અડકે તો એટલે રાવણે પણ કહ્યું કે વાંદરાની મમતા એની પૂછડી ઉપર બહુ હોય છે. બાકી બધાને સમજાવ્યું બરાબર રીતે. હવે આવો મોટો વિદ્વાન અને વાંદરાના પૂછડા જલવા જાય બધાને સમજાવીને કહ્યું કે આવી રીતે વાંદરાનું પૂછડું પકડીને ને બહુ સારી રીતે સમજાય વિદ્વાન કરો એટલે સમજાય
લીધું.
કપડાને તેલથી આમ તડબોળ કરી તેલમાં આમ બોળીને એના પૂછડે બાંધી અને દેવતા કોઈ તો એટલે પૂછડું મળી જશે એની મેસેજ છે.